ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिन कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंदारियो जैनधर्मोष्ट मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम् प्रदानम सर्वधर्माणम जैनम जयतु शासनम्। नमः समयशाराय श्वानुभूत्या चकाशते चिस्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे एगो मे शाशदोपाग्नान दर्शन लखनो शेषा मे बाहिरा भावा सवय संयोग लखणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बदा संयोग लक्षण भाव मुझती बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे कैन्य ते मारु जरी प्रमाण मात्र नथी अरे। जे जाणतो अरंत ने गुण द्रव्य ने परियेपणे ते जीव जाणे आत्मने तशु मोह पामे लय करे। नथी अप्रमत के प्रमत नथी जे एक ज्ञायक भाव छे, ए रीत सूद कथाय ने जे ज्ञाते तो तेज छे। जमने तेमज ज्ञान नथी कारक नथी वेद करे, जाने जी कर्मो दे निर्जरा बंद तेमज मोक्ष ने। ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहूं सुत केवड़ी कथिता समय प्रावृत हो। तू स्थाप निज ने मोक्ष पंथे ध्यान व तेह ने तेमाज नित्य विहार कर, नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः शिवाय। आचार्य श्री कुंदकुंद देव द्वारा रचित आ समय सारजी परमागम शास्त्र छे, तेना कर्ता कर्म अधिकार उपर आपणी चर्चा चाले छे। कर्ता कर्म अधिकार एनु स्वरूप खरेखर अकर्ता स्वभावनी दृष्टिथी समझाय छे। ज्यां सुधी अकर्ता स्वभावनी दृष्टि जीवनी थती नथी त्यां सुधी अकर्ता कोने केवो, कर्ता कोने केवो, कर्तापणू क्यां चाली रह्युं छे, कर्ता बुद्धि केवी रीते चाली रही छे, विकल्पनुं एकत्व केवी रीते चाले छे, એ એકત્વ કેવી રીતે તૂટે, એ બધી વાત જ્યાં સુધી અકર્તા સ્વભાવ ખ્યાલમાં નથી આવતો ત્યાં સુધી વાસ્તવિકપણે સમજાતી નથી। એવી કોઈ અકર્તાપણાની મહિમા દર્શાવતો આ એક અપૂર્વ અધિકાર છે, કર્તા કર્મ અધિકાર, જેમાં આપણે 141 ગાથા ઉપર જે ગુરુદેવશ્રીનું 141 ને 142 ગાથા ઉપર સવારે પ્રવચન સાંભળેલું તેની અમુક ચર્ચાઓ આપણે તેમાંથી લીધેલી, તેને જ આપણે આગળ વધારીએ છીએ। 141-142 ગાથા, 141 ગાથાની ચર્ચામાં તો એમ કે જીવ એક પક્ષ એમ કે છે કર્મથી બંધાયેલો છે, તો કે એવા પક્ષને વ્યવહાર નહીંથી બંધાયેલો છે એમ કહેવામાં આવે છે। ત્યાં એક બીજો પક્ષ ઉભો થાય છે કે જીવ છે એ કર્મથી બંધાયેલો નથી, તો એવો એક નિશ્ચય નહીંનો પક્ષ ઉભો થાય છે। એક કહે છે કે કર્મથી બંધાયેલો જીવ છે, એક કહે છે કે કર્મથી નહીં બંધાયેલો એટલે કે અબદ્ધ છે અને મુક્ત છે। તો કે કઈ બે ખરેખર જ્યાં સુધી અનુભૂતિનો પ્રકાર નથી ભજતો ત્યાં સુધી એ બે પક્ષમાં જીવ ઉભો છે. અનાદિકાળથી જીવને કોઈને કોઈ કોઈને કોઈ કોઈને કોઈ પક્ષ ચાલે છે, અને પક્ષ ચાલતા હોય તો એ બે જ પક્ષ હોય છે, કારણ કે પોતાનું સ્વરૂપ જ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપે છે. એટલે કાં તો એને પર્યાયનો પક્ષ ચાલે તો એને એમ કહેવાય કે આ વ્યવહાર નહીંના પક્ષમાં ઉભો છે, આ વ્યવહાર નહીં છે, અને દ્રવ્ય છું હું, મુક્ત છું, અબધ છું, શુદ્ધ છું, એકરૂપ છું, અનાદિ અનંત છું, એવી કોઈ વાત એને ખ્યાલમાં ન આવી હોય પણ એવો એનો પક્ષ ચાલતો હોય તો એને એમ કહેવાય કે આ જીવને નિશ્ચય નહીંનો પક્ષ ચાલે છે. તો નિશ્ચય નહીંનો પક્ષ અને વ્યવહાર નહીંનો પક્ષ, તો એ પક્ષમાં કાંઈ નિશ્ચય નહીંના પક્ષના માર્ક વધારે અને વ્યવહાર નહીંના પક્ષના કાંઈ માર્ક ઓછા, એવું કાંઈ ખરું? તો કે પક્ષ છે ને એને પહેલા તો માર્ક જ ન હોય. જ્યાં સુધી પક્ષ ચાલતો હોય, જ્યાં સુધી વિકલ્પ ચાલતો હોય, જ્યાં સુધી રાગનું પરિણમનમાં એકત્વ બુદ્ધિ ચાલતી હોય ત્યાં સુધી એને કોઈ પણ પ્રકારના માર્ક ન આપી શકાય. એટલે ચાહે તો પર્યાય અપેક્ષાએ વ્યવહાર નહીંનો પક્ષ ચાલતો હોય, ચાહે દ્રવ્ય અપેક્ષાએ નિશ્ચય નહીંનો પક્ષ ચાલતો હોય, પણ એ બે પક્ષો અનુભૂતિમાં બાધક છે. અનુભૂતિ થવામાં એ બંને પક્ષ નડે છે, એ બાધક પણ ઊભું કરે છે. જ્યાં સુધી પક્ષનો વ્યામોહ દૂર થતો નથી ત્યાં સુધી એને શુદ્ધ ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને અનુભૂતિ જન્મ લેતી નથી. એટલે આવા પક્ષની વ્યાખ્યા કરી અને 141મી ગાથામાં એ ચર્ચા ઉપાડી આચાર્ય ભગવાને. આ પ્રકરણ આખું 141થી, આમ તો 137મી ગાથાથી ચાલુ થાય છે જીવને પૂતગલની વાત કરીને, પણ મુખ્યપણે 141થી ચાલુ કરી અને 142, 143, 144માં આખો વિષય બહુ સુંદર રીતે આવ્યો છે. આખી ચર્ચા આ જે ચાલે છે એ પક્ષ કેવી રીતે છૂટે, પક્ષ કેવી રીતે તૂટે, પક્ષ કેવી રીતે ગળે અને પક્ષ કેવી રીતે જાય, એની આખી ચર્ચા છે. આમાં દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિ અપેક્ષાએ સુરક્ષિત રહે છે, જ્ઞાનનો વિષય જ્ઞાન અપેક્ષાએ સુરક્ષિત રહે છે, અને વિકલ્પ નીકળી જાય છે એનું નામ અનુભૂતિ છે. સ્વરૂપ જેવું છે એવું રહી જાય છે, ચિત્ત સ્વરૂપ જીવતો ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ જીવતો જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ જીવ નથી રાગરૂપ થયો, નથી જ્ઞાન સ્વરૂપ જીવ છે એ સંયોગરૂપ થયો, જ્ઞાન સ્વરૂપ જીવ છે એ જ્ઞાન સ્વરૂપ રહી ગયો છે, એવી વાત આમાં બતાવીને પક્ષ છોડાવે છે. જ્યાં સુધી પક્ષ કોઈ પણ ચાલે છે, કારણ કે થાય છે શું કે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં તો, જેમ અત્યારે અહીંયા અમૃત બોધના પ્રવચનો પૂજ્ય બેનશ્રીના વચનામૃત ઉપર ચાલે છે ને, શિબિરના પ્રવચનો ચાલે છે, હવે એમાં જે બોલો ચાલે છે એમાં એકદમ દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી બધી ચર્ચાઓ ચાલતી હોય, એકદમ કે અવલંબનભૂત પદાર્થ હોય તો એક જ ત્રિકાળી દ્રવ્ય છે, પર્યાય માત્ર અભૂતાર્થ છે, પર્યાય સર્વથા હેય છે, પર્યાયનો પક્ષ દક્ષ લક્ષ કાંઈ કરવા જેવું નથી, એવી ચર્ચા જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે પૂજ્ય બેનશ્રીના પ્રવચનની ચાલતી હોય ત્યારે એ તો દ્રષ્ટિનો વિષયનું અવલંબન લેવડાવવા માટેની ચર્ચાઓ ચાલે છે. ગુરુદેવ પક્ષ કરાવવાની ચર્ચા નથી કરતા, ગુરુદેવ તો અવલંબન કયા પદાર્થનું લેવું, કેવી રીતે ત્રિકાળી દ્રષ્ટિનો વિષય ત્રિકાળી ધ્રુવ છે એની સન્મુખતા કરવી, એમાં અહમ કેવી રીતે થઈ જાય જીવનું, એની ચર્ચાઓ કરે છે. પણ સાંભળનાર જીવ છે
એ અવલંબન ન લઈ શકતો હોવાને કારણે એને પક્ષ ચાલ્યા કરે છે. કારણ કે વ્યવહાર નહીંમાં પર્યાયની ચર્ચામાં તો એને હે કીધી, એનું લક્ષ છોડવા લાયક કીધું, એને ગ્રહણ ન કરવા લાયક કીધું, એને ત્યાજવા યોગ્ય કીધું, એને હે કહી દીધી, પરદ્રવ્ય કહી દીધું, પરસ્વભાવ કહી દીધું, એટલે બધે હદ સુધી પર્યાયનો સમય માત્રની પર્યાયનો નિષેધ કરવામાં આવ્યો શાસ્ત્રોમાં, અને પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ એનો ખૂબ નિષેધ કર્યો. હવે એટલે જીવોની સ્થિતિ એવી થઈ ગઈ કે ઘણી વખત એ પ્રકારના પક્ષ જીવોને ચાલે કે જાણે પર્યાય કાંઈ હોય જ નહીં અને એકલું દ્રવ્ય જ હોય એવું ચાલે, અને એકલું દ્રવ્ય જ હોય એવું ચાલે એમાં પણ જો એને અહમ થઈ જતું હોય તો એ યથાર્થતા છે અને એમ જ છે, એમાં કાંઈ ફરક નથી. પણ એવું ન થવાને કારણે પર્યાયને હેની કોટીમાં નાખે અને દ્રવ્ય સંબંધીના વિકલ્પો કરે છે. આવી સ્થિતિ મુમુક્ષુ સમાજમાં ચાલે છે. એટલે અહીંયા આચાર્ય ભગવાન જ્યારે એની કલમ ચલાવતા હોય છે ને, આચાર્ય ભગવાન પ્રચુર સ્વસંવેદનના ધણી, ત્રણ કસાયના અભાવપૂર્વકની સ્થિતિવાળા, હાલતા ચાલતા સિદ્ધ એવા આચાર્ય ભગવાન પોતાના સ્વસંવેદનમાંથી ચ્યુત થઈને વિકલ્પમાં આવે ત્યારે રચના શાસ્ત્રોની થાય, એમાં એને એટલી બધી દીર્ઘ દ્રષ્ટિ હોય છે, એટલે જે જે પ્રકારના જીવોની સ્થિતિ વર્તતી હોય અને વર્તવાની હોય એની સ્થિતિનું પણ આચાર્ય ભગવાન શાસ્ત્રોમાં વર્ણન કરે છે કે જો તને આવો કોઈ પક્ષ ચાલતો હોય તો એ પક્ષથી તું વિરક્ત થઈ જા, એ પક્ષથી તું પાર થઈ જા અને નિરપક્ષ સ્વભાવમાં આવી જા, નિશ્ચય સ્વભાવમાં આવી જા, જ્ઞાયક ભાવમાં અહમ કરવા માટે તત્પર થઈ જા, અને પક્ષને તું ઉભો ન કર વિકલ્પને, એ પક્ષથી પાર તારું નિર્વિકલ્પ સ્વરૂપ છે, નિષ્પક્ષ સ્વરૂપ છે, ત્યાં તું ચાલ્યો જા. એમ કહેવા માટે આ ગાથાઓને 23 કળશ આના ઉપર, 142 ગાથા ઉપર 20 કળશ લખ્યા, બાકીના 3 કળશ એમ લખ્યા છે. એટલે આ આખો સંશોધનનો માર્ગ છે. જીવે પોતે જ્ઞાનમાં સંશોધન કરવાનું છે કે ભાઈ હું ક્યાં અટકું છું, હું ક્યાં ઉભો છું. પૂજ્ય ગુરુદેવશ્રી આટલું બધું સ્પષ્ટીકરણ કરે છે છતાં મારું આત્મદર્શન કેમ, આત્મદર્શનથી હું વંચિત રહી જાઉં છું, એમ એણે પોતે વિચાર કરવાનો છે, એણે સંશોધન કરવાનું છે, જ્ઞાનને સંશોધનાત્મક વૃત્તિએ ચડાવવાનું છે. એણે જ્ઞાન છે ને, આમ જ્યારે સ્વાધ્યાય ચાલતો હોય, નિમિત્ત સામે હોય ત્યારે તો જ્ઞાનમાં વિચાર દશા બી ચાલે છે, પણ જ્યાં નિમિત્ત ખસી જાય ત્યાં જીવ પોતાની પ્રવૃત્તિમાં ચડી જાય છે. એટલે શું થાય છે કે જ્યાં સુધી જ્ઞાનમાં નિર્ણયાત્મક ભૂમિકા નથી આવતી હોતી ત્યાં સુધી જ્ઞાનનો વિચાર લાંબો સમય નથી ચાલતો. ચાલે અમુક ટાઈમે, પણ વારંવાર વિક્ષેપની સ્થિતિ ચાલ્યા કરતી હોય છે. ધારાવાહિક એને નિરંતરતાપૂર્વક એમ કે આ જ મારે જોઈ છે, આત્મા જ મારે જોઈ છે, આની જ મારે જરૂરિયાત છે, આનું જ મારે પ્રયોજન છે, આના વગર મારે ચાલે એવું જ નથી, એવી અંદરથી ગરજ ઉત્પન્ન થાય તો આ વિકલ્પો તૂટીને નિર્વિકલ્પ સ્વભાવમાં જીવ આરૂઢ થઈ જાય. જ્યાં સુધી એવી ભૂમિકા ન આવે ત્યાં સુધી સાંભળવું વાંચવું બધું વ્યવસ્થિત ચાલતું હોવા છતાં એક જીવને વિચારની ભૂમિકા નથી આવતી, અને એ વિચારની ભૂમિકા નથી આવતી એટલે શું થાય છે કે મર્યાદિત કાળ સુધી એનું જ્ઞાન કામ કરે છે, અને પછી જે પ્રકારની સંશોધન વૃત્તિ ચાલવી જોઈએ એ સંશોધન વૃત્તિ ન ચાલવાને કારણે જ્ઞાન અટકી જાય છે ત્યાં. પછી જ્યારે 2, 4, 5, 6, 8 કલાક પછી જ્યારે એ પાછો કાળ આવે, એનો સ્વકાળ આવે જ્યારે સ્વાધ્યાય કરવાનો, ચિંતન કરવાનો, ત્યારે પાછી જ્ઞાનને જાગૃતિ કરવા માટે અનેક નિમિત્તોના અવલંબન પૂર્વક જ્ઞાનના ઉપાદાનની જાગૃતિ એને આવે છે. આવી કોઈ સ્થિતિ થાય છે. એ સ્થિતિમાં એને જાગૃતિ કેવી રીતે રાખવી, અને કોઈ પણ પક્ષ ચાલતો હોય તો એ પક્ષને કેવી રીતે પક્ષ તરીકે રાખીને નિષ્પક્ષ કેવી રીતે થવું, એને વિચાર કરવાનું છે કે પક્ષ ચાલે છે, આ પક્ષ છે, આ પક્ષ છે, આ પક્ષ છે, આ મારું સ્વરૂપ નથી. સ્વરૂપ ચાલતું હોય તો મને અનુભૂતિ હોવી જોઈએ, આ તો મને એક પ્રકારનો વિકલ્પ ચાલ્યો. આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ છે, આવું સ્વરૂપ છે, એમ વિકલ્પો ચાલ્યા કરે છે. તો વિકલ્પો એવા ચાલે છે તો નિવૃત્તિ કેવી રીતે થાય વિકલ્પોમાંથી, વિકલ્પોમાંથી? એનું સ્વરૂપ બતાવતા કહે છે કે તારી પાસે નિર્વિકલ્પ સ્વભાવ પડ્યો છે. નિર્વિકલ્પ સ્વભાવ છે એ ફરતો સ્વભાવ નથી, એ અનાદિ અનંત એવોને ઓરીએ છે. અને ફરતો સ્વભાવ છે એ કાયમ ફરતો જ રહે છે પર્યાય અપેક્ષાએ. અને નિર્વિકલ્પ સ્વભાવ સ્થિર છે એ કાયમ સ્થિર જ સ્વભાવ છે. તો કે ભાઈ સ્થિર સ્વભાવ છે એ પણ મને ખ્યાલ આવી ગયો, પર્યાયમાં પરિણમન સ્વભાવ છે એ પણ મને ખ્યાલ આવી ગયો, પણ ખ્યાલ આવ્યો પણ એવું જ્યાં સુધી વાસ્તવિક પરિણમન ન થયું ત્યાં સુધી પક્ષ છે, એ ખ્યાલ નથી આવ્યો. એમ આમાં હવે 142 ગાથામાં એની શરૂઆત કરે છે. 141 ગાથા તો પૂરી થઈ ગઈ, હવે 142 ગાથામાં એનો મૂળ વિષય ચાલુ થાય છે કે કયા પ્રકારના ત્રણ પક્ષ એને ચાલે છે અને એ ત્રણ પક્ષમાંથી કેવી રીતે છૂટે, અને એ છૂટી અને સાક્ષાત નિર્મળ વિજ્ઞાન ઘન સ્વરૂપ પોતાનો આત્મા છે એમાં આરૂઢ કેવી રીતે થઈ જાય, વિકલ્પ કેવી રીતે તૂટે, વિકલ્પ કેવી રીતે ઉત્પન્ન થાય, વિકલ્પની મર્યાદા શું, નિર્વિકલ્પ તત્વ કેવી રીતે ખ્યાલમાં આવે, એનું વિચારધારા કેવી રીતે ચાલે, વિચારધારા ચાલતા ચાલતા કોઈ નિર્ણયની ભૂમિકા કેવી રીતે આવે, નિર્ણયની ભૂમિકા આવતા આવતા પ્રયોગમાં કેવી રીતે એ જીવ ચડે, અને એ પ્રયોગ ચાલતા 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 કોઈ એવો કાળ પાકી જાય કે સ્વસંવેદનની ભૂમિકા આવવા માટે જ્ઞાનની દોરીએ દોરીએ ચાલતો ચાલતો જ્ઞાયકમાં પહોંચી જાય, એવી કોઈ સ્થિતિનું વર્ણન આ 142 ગાથામાં આચાર્ય ભગવાન કરે છે. 142 ગાથા આપણે જોઈએ જરા. 142 ગાથા એનું હરિગીત છે. 142 ગાથા સંસ્કૃતમાં છે. પેલા 142 કમમ બદ્ધમ અબદ્ધમ જીવે એવમ તું જાણ નય પખમ પખાદિકંતો પૂર્ણ જણદી જોશો સમય સારો. હવે એનું હરિગીત છે. પણ તેથી શું જે આત્મા તે બંને નહીં પક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે એમ હવે ગાથામાં કહે છે. શું કહે છે કે પણ તેથી શું, તેથી શું એટલે એમ કહે છે કે તત્કિમ, કે વ્યવહાર નહીંથી આવો છે અને નિશ્ચય નહીંથી આવો છે એવો તને ખ્યાલ આવ્યો તેથી શું, તત્કિમ તેથી તને ફાયદો શું થયો, એનાથી તને લાભ શું થયો, તે એવો વિચાર કર્યો કે કર્મથી બંધાયેલો છે વ્યવહાર નહીંથી અને નિશ્ચય નહીંથી જોવો તો કર્મથી અબદ્ધ છે બંધાયેલો નથી, તો કે એટલું તે જાણી લીધું એનાથી તને ફાયદો શું થયો, તત્કિમ તેથી શું તને ફાયદો શું, તો કે આત્મા બંને નહીં પક્ષોને ઓળંગી ગયો છે જે આત્મા, આવા નહીં પક્ષો ચાલતા હતા નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં ના એ બે પક્ષોને ઓળંગી ગયો છે તે જ ખરેખર સમયસાર છે તેમ હવે ગાથામાં આચાર્ય ભગવાન કહેવા માંગે છે. સમયસાર એટલે પોતાનો શુદ્ધ આત્મા, એવો શુદ્ધ આત્મા એને બતાવે છે કે એ શુદ્ધ આત્મા ક્યારે ખ્યાલમાં આવે કે બંને પક્ષોને ઓળંગી જાય ત્યારે ખરેખર વાસ્તવિકપણે તે સમયસાર હતો અને એ સમયસાર થઈ ગયો. દ્રવ્ય પણ સમયસાર અને એનું પરિણમન દ્રવ્ય સન્મુખ થઈને પરિણામી વયનો એ પણ સમયસાર. સમયસાર એટલે શુદ્ધાત્મા અને સમયસાર એટલે એનું પરિણામીપણે થયેલું પરિણમન, તેને પણ આત્મા કહેવામાં આવે. તો કે જે બંને નહીં પક્ષોને ઓળંગી ગયો છે જે આત્મા તે જ ખરેખર સમયસાર છે તેમ હવે ગાથામાં કહે છે. હરિગીત બધા સાથે બોલશું. છે કર્મ જીવમાં બધવા અણ બધે નય પક્ષ છે પણ પક્ષથી અતિક્રાંત બાક્યો તે સમયનો સાર છે.
જો એનો ગાથાર્થ છે કે જીવમાં કર્મબદ્ધ છે અથવા તો કર્મ અબદ્ધ છે, એ પ્રકારે તો નય પક્ષ જાણ. એટલે કે એક પક્ષ એમ કહે છે કે કર્મથી બંધાયેલો છે, બીજો પક્ષ કહે છે કે કર્મથી બંધાયેલો નથી એટલે અબદ્ધ છે, એ પ્રકારે તો નય પક્ષ છે એમ તું પેલા જાણ કે આવો જ્યારે પ્રકાર ચાલતો હોય ત્યારે એને નય પક્ષ કહેવામાં આવે છે. નય પક્ષ એટલે શું? પેલા તો નય એટલે શું અને નયનો પક્ષ એટલે શું? નય કોને કહેવાય? ખરેખર નય એટલે વસ્તુનું સ્વરૂપ નયથી કેવી રીતે ખ્યાલમાં આવે? તો આચાર્ય ભગવાને નયનું વર્ણન કરતા કરતા તેરમી ગાથાની ટીકા પછી, તેરમી ગાથા પૂરી કર્યા પછી એક સ્પેશિયલ ટીકા લખી છે, એમાં આત્માના અધિગમના ઉપાયોનું વર્ણન કર્યું છે કે આત્માના અધિગમના ઉપાયો એટલે આત્માને જાણવાના ઉપાયો કોને કહેવામાં આવે. તો ત્યાં એમણે નય નિક્ષેપ અને પ્રમાણથી આખું વસ્તુનું સ્વરૂપ એમાં વર્ણનમાં લીધું છે. તો નય એટલે શું? કે એક દ્રવ્યાર્થિક નહીં હોય, એક પર્યાર્થિક નહીં હોય, એક જ્ઞાનને વિશે અનંત નયો હોય પણ મુખ્યપણે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં હોય. કારણ કે આખો આત્મા પ્રમાણનું દ્રવ્ય, દ્રવ્ય તરીકે શુદ્ધ અને પર્યાય તરીકે પરિણમન રૂપ રહેલો છે, દ્રવ્ય તરીકે અપરિણામી અને પર્યાય તરીકે પરિણમન રૂપ. એટલે એવા પરિણમનને જોનારી નહીંને પર્યાર્થિક નહીં કહેવામાં આવે, અપરિણામીને જોનારી નહીંને દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે. આવી બે નહીં હોય. નિક્ષેપ એટલે ચાર પ્રકારના નિક્ષેપ આવે, નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ, એવા ચાર પ્રકારના નિક્ષેપ. ઇજ્ઞેયનો ભેદ છે, આ નય છે એ જ્ઞાનનો ભેદ છે. અને પછી પ્રમાણ છે, નય નિક્ષેપ અને પ્રમાણ. તો પ્રમાણ છે એમાં પ્રમાણ એક પરોક્ષ પ્રમાણ હોય અને એક પ્રત્યક્ષ પ્રમાણ હોય, એવા પ્રમાણના બે ભેદ પડે. તો નયની ચર્ચા કરતા કરતા અહીંયા નય પક્ષની ચર્ચા છે. તો નય પાંચ જ્ઞાન, જ્ઞાન છે ને જ્ઞાનના ભેદ પાંચ હોય. મતિ શ્રુત અવધિ મન પર્યય કેવળ, એમાં એકલી શ્રુત જ્ઞાનમાં નહીં હોય, મતિ જ્ઞાનમાં નહીં ન હોય, અવધિમાં ન હોય, મન પર્યયમાં ન હોય ને કેવળીને પણ નહીં ન હોય. ખાલી એકલી શ્રુત જ્ઞાનમાં જ નયોના પ્રકાર હોય અને એ નયો એમાં અંદર શ્રુત જ્ઞાનમાં રહેલી હોવાને કારણે શ્રુત જ્ઞાનને શ્રુત પ્રમાણથી જોવું, એનું નામ અનંત નયોનો સમૂહ એમાં આવી જાય એને શ્રુત પ્રમાણ કહેવામાં આવે. શ્રુત પ્રમાણ એટલે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, એ બે એમાં અંદર ગર્ભિતપણે હોય એને શ્રુત પ્રમાણ કહેવામાં આવે. નિશ્ચય નહીં કયો, વ્યવહાર નહીં કયો, દ્રવ્યાર્થિક નહીં કયો, પર્યાર્થિક નહીં કયો, શુદ્ધ નહીં કયો, અશુદ્ધ નહીં કયો. એમાં અંદરના પેટા ભેદમાં જાઓ તો ઘણા ભેદ હોય, પણ આમ એટલું જ સમજવા જેવું છે કે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, બે નહીંનું જ્ઞાન જીવને હોવું જોઈએ. એટલું જ્ઞાન હોય તો સ્વરૂપને સંશોધન કરવા માટે એ નયો નિર્ણય કરવા માટે કામની છે. અનુભવના કાળે નયો હોતી નથી, અનુભવના કાળે શુદ્ધ પરિણમન થાય ત્યારે નયોના વિકલ્પ છૂટી જાય છે અને જ્ઞાન રહી જાય છે. એટલે એવા જ્ઞાનને નિર્વિકલ્પ નય પણ કહેવામાં આવે. નિર્વિકલ્પ નય પૂર્વક નિર્વિકલ્પ પ્રમાણનો જન્મ થાય તો એને ખરેખર નયોના વિકલ્પો છૂટી જાય. પણ જ્ઞાન માત્ર સ્વભાવ જ્ઞાયક સન્મુખ થઈને પરિણમન કરે, શ્રદ્ધા આત્મામાં અહમ કરે અને ચારિત્રમાં સ્થિરતાજન્ય પરિણમન થાય તો એને એમ કહેવાય કે આ જીવને ભાવશ્રુત જ્ઞાનમાં આત્માની અનુભૂતિ થઈ, તો એ ભાવશ્રુત જ્ઞાન પ્રમાણ થઈ ગયું અને એ નિર્વિકલ્પ નયપૂર્વક નિર્વિકલ્પ પ્રમાણનો જન્મ થાય એમ એ વર્ણન કરવામાં આવે. તો અહીંયા નય એટલે શ્રુત જ્ઞાનનો ભેદ એને નય કહેવામાં આવે અને એ નય એટલે એક એક અંશના ભેદનું પક્ષરૂપપણું, એટલે કે એક એક અંશનો પક્ષ એટલે કે વિકલ્પ, એક એક અંશનો પક્ષ ચાલ્યા કરે કે નિશ્ચય નહીં હું આવો છું, વ્યવહાર નહીં હું આવો છું, અશુદ્ધ નહીં હું આવો છું, શુદ્ધ નહીં હું આવો છું, પર્યાર્થિક નહીં હું આવો છું, દ્રવ્યાર્થિક નહીં હું આવો છું,
એ નયોમાં જ્ઞાનમાં નયોના ભેદ પાડી અને એના પક્ષરૂપી વિકલ્પની ઉત્પત્તિ થાવી એને નય પક્ષ ગ્રહણ કર્યો આ જીવે એમ કહેવામાં આવે. એવી આ નય પક્ષની કે એ પ્રકારે જીવમાં કર્મ બદ્ધ છે અથવા અબદ્ધ છે એ પ્રકારે તો નય પક્ષ તું જાણ, પણ જે પક્ષાતિક્રાંત અર્થાત પક્ષને ઓળંગી ગયેલો કહેવાય છે તે સમયસાર અર્થાત નિર્વિકલ્પ શુદ્ધ આત્મ તત્વ છે. હવે આવો પક્ષ ચાલે છે એને, નિશ્ચય નહીં નો પક્ષ, વ્યવહાર નહીં નો પક્ષ, પણ એ પક્ષથી જે પક્ષાતિક્રાંત થાય, એ પક્ષને જે ઓળંગી જાય, એવા પક્ષનો જેને વિકલ્પ ઉત્પન્ન થાય એને ખરેખર પક્ષાતિક્રાંત એટલે પક્ષથી ઓળંગી ગયેલો, પક્ષાતિક્રાંત એટલે પક્ષથી અતિક્રાંત એટલે કે પક્ષમાં એ પોતે આરૂઢ ન થયેલો, પક્ષથી અતિક્રાંત પક્ષને છોડી અને આત્મસન્મુખ થયેલો જીવ છે એને પક્ષથી ઓળંગી ગયેલો અને તેને સમયસાર અર્થાત નિર્વિકલ્પ શુદ્ધ આત્મ તત્વ કહેવામાં આવે છે. આ મુખ્યપણે એનો ગાથા અર્થ છે કે જ્યારે પક્ષને ઓળંગી જાય ત્યારે ખરેખર નિર્વિકલ્પ થાય છે. કહેવાય છે બધું કે હું નિર્વિકલ્પ છું ને હું શુદ્ધ છું ને હું અખંડ છું ને હું એક છું ને હું આત્મા છું ને ગુરુદેવે ખૂબ સ્પષ્ટીકરણ કરે એનું. દ્રવ્ય દ્રષ્ટિની મસ્તી ગુરુદેવને ચડે ને તો એ કેવળ જ્ઞાનની પર્યાયને અવસ્તુ કહે અને અવસ્તુ છે દ્રવ્ય દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ, એમાં કાંઈ ખોટી વાત નથી, એમ જ છે. પણ જો એને પક્ષ ચાલતો હોય, દ્રવ્યના પક્ષમાં ઉભો ઉભો સંતોષાઈ જતો હોય કે હવે તો મને ખ્યાલ આવી ગયો છે કે હું તો દ્રવ્ય જ છું, હું તો શુદ્ધ જ છું, હું તો અખંડ છું, તો કે ભાઈ તને સ્વાદ આવ્યો? તો કે ના, સ્વાદ નથી આવ્યો, હજી તો વિકલ્પ ચાલે છે. તો કે બસ વિકલ્પથી ઓળંગી જા અને સ્વાદ લેવા માટે સંશોધન કર, સ્વાદ લેવા માટે તારા આત્મજ્ઞાનને જાગૃત કર અને એ જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા કેળવ, શોધક વૃત્તિ કર, શોધક વૃત્તિ. શ્રીમદ રાજચંદ્રજીએ ઘણી જગ્યાએ શોધક વૃત્તિ શબ્દ લખ્યો છે. જ્યાં સુધી જ્ઞાનમાં શોધક વૃત્તિ ન ચાલે ને ત્યાં સુધી શું જ્ઞાન શુષ્ક બેઠું રહીએ, જ્ઞાન શુષ્ક બેઠું રહીએ. જેમ છે ને આખો દિવસ જીવે ખૂબ થાક લાગ્યો હોય ને, ખૂબ થાક લાગે આખો દિવસ, તો બહારના કાર્યોમાં તો થાક જ હોય ને, તો પછી સાંજે તો આપણે સ્વાધ્યાય કરવો હોય ને તો બહુ એકદમ તૈયારી કરીને આવવું પડે, નહીતર એટલું ચિત્ત ચોટે નહીં. એમાં વિષય એવો ચાલતો હોય તો એટલું જ્ઞાન એમાં કામ ન કરે, એટલે એકચ્યુઅલી એણે બહારના પરિણામથી પહેલામાં પહેલા વ્યાવૃત થવા જેવું છે. ચારે કોરથી પોતાની ઉપાધિને ખરેખર વધારે પડતી લંબાવવા જેવી નથી, કારણ કે આયુષ્યનો ભરોસો બિલકુલ નથી. ગુરુદેવ સવારે કહેતા હતા, સવારે ગુરુદેવ વૈરાગના બે ત્રણ પ્રસંગ કીધા. એક ઓલા મલકાપુરવાળા સ્વરૂપચંદનો દાખલો આપ્યો, પછી એક દાખલો એવો આપ્યો કે લગ્ન મંડપમાં વરરાજા હતો, એ સર્પદંશથી મૃત્યુ પામી ગયો. હે, આયુષ્યનો શું ભરોસો ભાઈ, પરપોટા જેવું છે આયુષ્ય. ક્યારે આયુષ્ય પૂરું થઈ જાય, હે, ક્યારે કાળ પૂરો થઈ જાય, ક્યારે આ પર્યાય ચાલી જાય એની કોઈને ખબર નથી. એટલે પહેલામાં પહેલા આત્મતત્વને આ કાળમાં આ પર્યાય મળી છે, આવા જ્ઞાની પુરુષોનો યોગ થયો છે, તો પહેલામાં પહેલા આત્મદર્શન છે ને જીવે એનો પ્રયત્ન કરવા જેવો છે. ને વિકલ્પો આવે છે, એ વિકલ્પો છે ને એ ખરેખર દુઃખનું કારણ નથી, સમજો. વિકલ્પ તો જ્ઞાની નહીં હોય છે, વિકલ્પ દુઃખનું કારણ નથી. વિકલ્પ આવે છે એ વિકલ્પ મારો, મને આવો વિકલ્પ જ ચાલે છે. કોઈને પૂછો તો એમ કે મને પરના વિકલ્પ તો હવે ચાલતા જ નથી, પર સંબંધીનો હું વિકલ્પ જ નથી કરતો, હવે મને વિકલ્પ ચાલે છે તો માત્ર મારી પર્યાયના અને મારા દ્રવ્યના જ વિકલ્પ ચાલે છે, બીજા કોઈ વિકલ્પ જ નથી ચાલતા. એને વિકલ્પની મુખ્યતા છે. પછી થોડોક આગળ વધ્યો હોય તો એમ કે હવે તો પર્યાયના વિકલ્પો બંધ જ કરી દીધા છે આપણે, શું હવે પર્યાયના વિકલ્પો તો આપણે એકદમ બંધ કરી દીધા છે, એકલા દ્રવ્યના જ વિકલ્પ ચાલે છે, બીજું કાંઈ ચાલતું જ નથી આખા દિવસમાં. શું ચાલે છે? તો કે વિકલ્પ દ્રવ્યના ચાલે છે, પર્યાયના વિકલ્પ છોડ્યા છે અને દ્રવ્યના વિકલ્પ ચાલે છે. તો કે ભાઈ, તે વિકલ્પને તો ઉભો રાખ્યો છે, સંબંધ ગમે તેનો હોય, દ્રવ્યનો વિકલ્પ કે પર્યાયનો વિકલ્પ, વિકલ્પ સામાન્ય છે, એ તો ઉભો રાખ્યો છે. તે વિકલ્પની એકત્વ બુદ્ધિ ચાલે છે કે મને વિકલ્પ ચાલે છે, મને વિકલ્પ ચાલે છે, મને વિકલ્પ ચાલે છે, મને વિકલ્પ ચાલે છે, આ સંબંધીનો નહીં આ સંબંધીનો. એટલે એને એમ લાગે છે હું આગળ વધી ગયો છું, પર્યાયના પરના વિકલ્પ નથી કરતો, દ્રવ્ય પર્યાયના વિકલ્પ કરું છું, પર્યાયના વિકલ્પ નથી કરતો, દ્રવ્યના વિકલ્પ કરું છું. એટલે એને એમ થાય છે કે હવે મને વિકલ્પ આવે છે તો પણ દ્રવ્યના જ આવે છે. એનો અર્થ એમ છે કે વિકલ્પની મુખ્યતા છે, દ્રવ્યની મુખ્યતા નથી, વિકલ્પની મુખ્યતા છે, એને આમાં તોડાવે છે. એટલે વિકલ્પ છે ને એ તો જ્ઞાની નહીં આવે છે, આમાં 95મો કળશ આવશે 144 પી ગાથા પછી. એમાં લખે છે કે વિકલ્પ જ કરતા ને વિકલ્પ જ કર્મ. આત્મા તો અકર્તા છે, આત્મા વિકલ્પનો કરતા નથી. વિકલ્પ કરતા વિકલ્પ કર્મ, વિકલ્પનો કરતા વિકલ્પ છે, વિકલ્પનું કર્મ વિકલ્પ છે. હું તો નિર્વિકલ્પ તત્વ છું, એમ કરીને નિર્વિકલ્પમાં લઈ જાય છે વિકલ્પને જુદો પાડીને. તો વિકલ્પ છે એ અસ્થિરતાજન્ય રાગ જ્ઞાનીને હોય છે, એને પણ એ વિકલ્પ અસ્થિરતાજન્ય છે, અને અજ્ઞાનીને તો અસ્થિરતા કે સ્થિરતાનું કાંઈ હોતું જ નથી, એને તો એકત્વ બુદ્ધિ જ ચાલે છે. એટલે એને એકત્વ બુદ્ધિ વિકલ્પ સાથે ચાલે છે, એ એકત્વ એનું તૂટવું જોઈએ કે વિકલ્પ મારો નહીં નિર્વિકલ્પ વસ્તુ મારી છે, એમ એકત્વ તૂટવું જોઈએ. એ એકત્વ તૂટે એના માટે જો હવે લખે છે આમાં, આમાં ત્રણ વાત કરશે અને ટીકા છે ને એમાં ત્રણ ચર્ચા છે. જીવમાં કર્મબદ્ધ છે એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ, તે બંને નૈપક્ષ છે. બરાબર છે, આ એક વાત. આ વાત તો આપણે 141 ગાથામાં પણ આવી. જે તે નૈપક્ષને અતિક્રમે છે, ઓળંગી જાય છે, છોડે છે, તે જ સકળ વિકલ્પને અતિક્રમો થકો પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વરૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે. આવા વિકલ્પને જે ઓળંગી જાય છે તે સાક્ષાત સમયસાર થઈ જાય છે. એ આખો વિષય ચર્ચામાં આપણે પછી લેશું, પેલા બીજા ત્રણ વિષય છે ને એ લઈ લઈ પછી આની સળંગ ચર્ચા બહુ સરસ છે. પછી જો એમાં લખે છે કે ત્યાં વિશેષ સમજાવવામાં આવે છે કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, જે એમ વિકલ્પ કરે છે કે જીવમાં કર્મબદ્ધ છે એટલે કે જીવ કર્મથી બંધાયેલો છે એમ વિકલ્પ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. શું કહે છે કે કર્મબદ્ધ છે એવો વિકલ્પ કરે છે, તો એ કેવા વિકલ્પનો ત્યાગ કરે છે કે જીવ કર્મથી બંધાયેલો નથી એવા વિકલ્પનો ત્યાગ કરી અને જીવ કર્મથી બંધાયેલો છે એવા વિકલ્પને ગ્રહણ કરે છે. હવે એ એક વિકલ્પનો ત્યાગ ને એક વિકલ્પનું ગ્રહણ કરતો હોવા છતાં ત્યાગ તો ખરેખર થયો નથી એ વિકલ્પનો, વિકલ્પ તો ચાલુ જ છે ત્યાં, પણ અત્યારે મુખ્યતા કર્મથી બંધાયેલો છે એવા વિકલ્પની છે, એટલે ઓલા વિકલ્પને છોડે છે એમ કહેવામાં આવે છે. એ તો અવ્યક્તપણે એ વિકલ્પ પણ ચાલુ છે અંદરમાં. તો એ કહે છે કે એ એવી રીતે કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમ કરતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી, એટલે વિકલ્પને ઉભો રાખે છે. કર્મથી બંધાયેલો છે એવા વિકલ્પને ઉભો રાખે છે, કર્મથી બંધાયેલો નથી એવા વિકલ્પને અતિક્રમણ કરે છે અને આને ઉર્ધ્વપણે ઉત્પાદ રૂપે રાખે છે. આ એક વાત. પણ વિકલ્પ તો કરે છે, વિકલ્પને અતિક્રમતો નથી, એટલે વિકલ્પ ઉભો રાખ્યો છે, એક વાત. બીજી વાત એમ કે છે કે જે જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, એટલે કે કર્મથી બંધાયેલો નથી જીવ, કર્મથી અબદ્ધ છે એવો એક વિકલ્પ કરે છે, તે પણ જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. હે, આ કર્મ અબદ્ધનો વિકલ્પ ઉભો કર્યો અને કર્મનો બદ્ધનો વિકલ્પને અતિક્રમ્યો, છતાંય વિકલ્પ તો એનો ચાલુ છે. એટલે એક કર્મથી બદ્ધ છે એવો વિકલ્પ ચાલુ છે, કર્મથી અબદ્ધ છે એવો વિકલ્પ ચાલુ છે. હવે એનાથી આગળ શું કે વળી જે કર્મમાં બદ્ધ છે અને અબદ્ધ પણ છે. શું કહે છે? કર્મથી બંધાયેલો છે અને કર્મથી બંધાયેલો પણ નથી. પર્યાય અપેક્ષાએ કર્મથી બંધાયેલો છે, દ્રવ્ય અપેક્ષાએ કર્મથી અબંધ છે એમ વિકલ્પ કરે છે તે તે બંને પક્ષને નહીં અતિક્રમ તો થકો. આને મોક્ષ માર્ગ પ્રકાશક કરતા ઉભ્યાવાસી કીધો છે. એક વ્યવહારાવાસી, એક નિશ્ચયાવાસી અને એક ઉભ્યાવાસી. અમે તો દ્રવ્ય પર્યાય બેને સાથે રાખી છીએ. અમે, તમે તો એકલી પર્યાયને માનો છો, બીજાને કહે તમે તો એકલા દ્રવ્યને માનો છો. અમે તો દ્રવ્ય પર્યાય બેને બરાબર માનીએ છીએ. બે બરાબર અમે બેનું અમે જ્ઞાન બરાબર વિકલ્પમાં કરીએ છીએ. અમારી તો સ્થિતિ એવી છે. તમે તો એકને છોડો છો અને એકને ગ્રહણ કરો છો. તમે પર્યાયને બહાર કાઢો છો અને દ્રવ્યને ગ્રહણ કરો છો, તો તમે તો એકાંતના પક્ષમાં છો. પણ અમે તો દ્રવ્ય અને પર્યાય બેને રાખી અને અમે અનેકાંતને સિદ્ધ કરી છીએ. તો ઈ જીવ કેવો છે કે ઈ બે પક્ષને ઉભા રાખે છે. દ્રવ્યના પક્ષને ઉભો રાખે છે અને પર્યાયના પક્ષને પણ પોતે ઉભો રાખે છે. એટલે કે એ પણ ખરેખર વિકલ્પને અતિક્રમતો નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક એમ કેમ પ્રકારે વિકલ્પની જ જાગૃતિ એને ચાયલા કરે છે. વિકલ્પ 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 ચાલે એટલે વિકલ્પમાં એકત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ. એટલે વિકલ્પ મારો, આવો વિકલ્પ મારો, આવો વિકલ્પ મારો, આવો વિકલ્પ મારો નહીં, આવો વિકલ્પ મારો નહીં, આવો વિકલ્પ મારો, એમ વિકલ્પ સાથે એનું એકત્વ અનાદિથી ચાલ્યું આવે છે. એક સમય પણ એવો નથી આવ્યો કે વિકલ્પ છૂટો હોય અને નિર્વિકલ્પ આત્મ સ્વરૂપની એને પ્રતીતિપૂર્વક સમ્યક જ્ઞાનની પ્રગટતા થઈ હોય, એવો સમય નથી આવ્યો. એટલે જ જીવ મિથ્યા દર્શન લઈને ભરત ક્ષેત્રમાં જન્મે છે. વિકલ્પોની હારમાળ એને ચાલ્યા કરે છે. અને આવી વિકલ્પોની હારમાળ ચાલતી હોવા છતાં જ્ઞાનીઓએ વિકલ્પને ટાળવા માટેના પુરુષાર્થ પ્રેરક કેટલા વચનો કહેતા હોવા છતાં એ સાંભળે વાંચે છતાં અંદરથી જાગૃતિ એને આવતી નથી. કારણ કે મોહમાં એનું પરિણમન મોહાદિત થઈ ગયું છે. જ્ઞેય લુપ્તપણું, મોહ આચ્છાદિતપણું, મોહમાં એટલો બધો મોહાઈ ગયો છે. બહારની પ્રવૃત્તિઓ એટલી બધી ચાલતી હોય છે કે એ સંબંધી એને વિકલ્પો અનાદિથી ચાલ્યા જ કરે છે. અને એ હજી વિકલ્પો ચાલે છે, આ તો એનાથી અંદરના દ્રવ્ય અને પર્યાયના વિકલ્પોની ચર્ચા છે. એમાં પણ જો પક્ષ રહીએ છે તો જીવ ખરેખર પામતો નથી. તો બહારની પરિણમનની ચર્ચામાં તો એને અનાદિથી ભવ ભ્રમણ એટલે જ ખરેખર ચાલ્યા કરે છે. અહીંયા તો વિકલ્પનો પક્ષ છોડવાની વાત ચર્ચા ચાલે છે. તો કે છે, તેથી જે સમસ્ત નય પક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. જો અહીંયા આખી વાત જે આખો કહેવાનો અહીંયા આશય છે ને, એ પોતાનું નિર્વિકલ્પ સ્વરૂપ જે છે, પોતાનું અનાદિ અનંત સ્વરૂપ છે, પોતાનું જે એકરૂપ સ્વરૂપ છે, એ જ્યાં સુધી એને વાસ્તવિકપણે ખ્યાલમાં નથી આવતું ત્યાં સુધી એને વિકલ્પની પરિપાટી અનાદિથી ચાલ્યા કરે છે. જો એ સ્વરૂપ એને ખ્યાલમાં આવી જાય, વાસ્તવિકપણે સ્વરૂપ એને જેવું છે એવું જો એને ખ્યાલમાં આવી જાય, તો એને ખરેખર વિકલ્પોની ઉત્પત્તિ જ નથી થતી. અને વિકલ્પોથી એ વ્યાવૃત થઈ અને સાક્ષાત સમયસાર બની જાય છે. હવે આપણે સવારે જે વિષય લીધો હતો કે ભાઈ એમ કે એક દ્રષ્ટિનો વિષય અને એક જ્ઞાનનો વિષય, એક જ્ઞાન પ્રધાન અને એક દ્રષ્ટિ પ્રધાન, આ બે પ્રકારની ચર્ચાઓ શાસ્ત્રમાં આવે છે. અને એ બધી મૂળ ચર્ચાઓ છે. જ્યાં સુધી એ ચર્ચા જીવને વ્યવસ્થિત અંદર બેસતી નથી ત્યાં સુધી કોઈને કોઈ કોઈને કોઈ કોઈને કોઈ એને પક્ષ ચાલ્યા કરે છે. તો એમાં એણે સૌથી પહેલામાં પહેલું કામ છે ને એ જ્ઞાનમાં ચાલે. સૌથી પહેલામાં પહેલા જો અહીંયા પક્ષ તો તોડવાની ચર્ચા છે, પક્ષ છૂટવાની ચર્ચા છે ને, એમાં જ્ઞાનનું પરિણમન જ્યાં સુધી એને ખ્યાલમાં નથી આવતું, જ્ઞાનની જાગૃતિ જ્યાં સુધી ખ્યાલમાં નથી આવતી ત્યાં સુધી એને એ ખરેખર એને પોતાના શ્રદ્ધાન સ્વરૂપ સ્વભાવનો વિશ્વાસ જ ખરેખર નથી આવતો. એવી જો એને જાગૃતિ અંદરથી આવવા માંડે તો એને ખરેખર પોતાનું શુદ્ધ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ છે એનો વિકલ્પાત્મક દશામાં પણ થોડો થોડો ખ્યાલ આવવા માંડે છે. તો એ વિકલ્પ એના મંદ પડવા માંડે છે અને વિકલ્પ મંદ પડે છે તો જ્ઞાનની કોઈ જાગૃતિ અંદરમાં એક ચાલુ થાય છે, સંશોધન વૃત્તિ ચાલુ થઈ જાય છે. એવું કોઈ એની પાસે એક જ્ઞાન પ્રત્યેક સમયે પ્રગટપણે રહેલું છે, પ્રગટપણે જ્ઞાન રહેલું છે અને પ્રગટપણે શ્રદ્ધા રહેલી છે, પ્રગટપણે ચારિત્રની પર્યાય પણ પ્રગટપણે રહેલી છે, એવી કોઈ સ્થિતિ જીવની ચાલી રહી છે. હવે ગુરુદેવે સવારે એક વિષય આજે લીધો હતો પૂજ્ય ગુરુદેવશ્રીએ. જુઓ, તમને બધાને ખ્યાલ હશે, ગુરુદેવે સ્વપર પ્રકાશકની ચર્ચા આજે ગુરુદેવશ્રીએ સવારે લીધેલી અને એ ચર્ચા હમણાં અત્યારે પંચાસ્તિકાયનું પ્રવચન ચાલતું હતું એમાં પણ આજે સ્વપર પ્રકાશકની ચર્ચા હમણાં ખૂબ સુંદર ગુરુદેવશ્રીએ હમણાં જ લીધેલી, થોડી વાર પહેલા બહુ સુંદર ચર્ચા આવતી હતી. એમાં આજે સવારે જે ચર્ચા ચાલી ને એમાં જો આપણે ગુરુદેવના પ્રવચનમાંથી જ આપણે લઈ એટલે આપણને જરા વધારે વિશેષ ખ્યાલ આવે. જો 398 પેજ ઉપર સૌથી છેલ્લે આ ચર્ચા ચાલુ થાય છે, આ 17મી ગાથા, 398મું પેજ, એમાં 17મી ગાથા, એનો રેફરન્સ પૂજ્ય ગુરુદેવશ્રીએ સવાર આપેલો હતો. એમાં ઉપર લખ્યું છે કે સાક્ષાત સમયસાર થાય છે જેવો આત્મા છે તેવો પ્રત્યક્ષ અનુભવમાં આવે છે એમ કહે છે વિકલ્પને તોડીને. બરાબર, આ વિષય ચાલુ કર્યો પૂજ્ય ગુરુદેવશ્રીએ કે સાક્ષાત સમયસાર કેવી રીતે થાય. સાક્ષાત સમયસાર એટલે પ્રત્યક્ષ જ્ઞાતા. પ્રત્યક્ષ જ્ઞાતા એટલે શું કે ખરેખર એને સ્વસંવેદન કેવી રીતે થાય. સમયસાર તો છે ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિ અપેક્ષાએ, પણ એ સાક્ષાત સમયસાર કેવી રીતે થાય. એ સાક્ષાત સમયસાર એટલે સમયસાર આ શુદ્ધાત્મા છે એ સન્મુખ પરિણામ અને થઈ જાય. એને એમ કહેવાય કે સાક્ષાત સમયસાર આ જીવ થયો, આ જીવ પક્ષથી અતિક્રાંત થઈ ગયો, આ જીવ નયથી અતિક્રાંત થઈ ગયો, નયાતિક્રાંત થઈ અને શુદ્ધ સ્વરૂપનો આસ્વાદી થઈ ગયો. એને એમ કહેવાય કે સાક્ષાત સમયસાર થયો. તો એ સાક્ષાત સમયસાર કેમ થાય એના માટે એ ચર્ચા કરીને પૂજ્ય ગુરુદેવશ્રીએ આખી 17-18 ગાથા ઉપરનો આખો વિષય પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધો. એ જુઓ 399 પાના ઉપર પેજ ઉપર 399 પેજ ઉપર આ વિષય છે આખો, કે સમયસાર કે આ જ્ઞાનની પર્યાય જે છે, જ્ઞાનની પર્યાય રાગ નહીં અને વિકલ્પ નહીં. જુઓ, જ્ઞાનની પર્યાયને રાગથી અને વિકલ્પથી પહેલામાં પહેલા જુદી પાડે છે કે રાગ નહીં અને વિકલ્પ પણ નહીં. એટલે કે અહીંયા જે વિકલ્પની ચર્ચા ચાલે છે કે વ્યવહાર નહીં આવો છું, નિશ્ચય નહીં આવો છું, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ બેયને મેં માની છીએ ને હું એવો છું, એવો વિકલ્પની વાત નથી એમ કે છે, એવા રાગની વાત નથી. અહીંયા એમ કે છે કે જ્ઞાનની પર્યાય જે છે ને જ્ઞાનની પર્યાય રાગ નહીં વિકલ્પ નહીં, જ્ઞાનની પર્યાય જે છે ને વિચાર પર્યાય એમાં આત્મા જ જાણવામાં આવે છે. એ શું કહે છે? વિચાર પર્યાય. વિચાર પર્યાય જ્ઞાનમાં હંમેશા વિચાર ચાલે. એ વિચાર પર્યાય જે છે એને જ્ઞાનની પર્યાય કહેવામાં આવે. જે આ સમયે 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 વિચાર 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 ધારા ચાલે છે ને, એ વિચાર પ્રત્યેક સમયે પલટાય છે, પણ એ વિચાર ચાલે છે એ જ્ઞાનની પર્યાયમાં ચાલે છે. હવે એ જ્ઞાનની પર્યાયમાં જે વિચાર ચાલે છે એમાં જ્યાં સુધી એ વિચારમાં વિકલ્પ સાથે એકત્વ છે, વિકલ્પ સાથે એકત્વ છે જ્યાં સુધી. જ્ઞાનની પર્યાય તો જ્ઞાનની પર્યાય જ છે, વિકલ્પ છે એ એક જુદી વસ્તુ છે. વિકલ્પ એટલે રાગ, વિકલ્પ એટલે ભેદ, એ જુદી વસ્તુ છે. જ્ઞાનની પર્યાય એક જુદી વસ્તુ છે. તો કે જ્ઞાનની પર્યાય જે છે એ રાગ નહીં ને વિકલ્પ નહીં, પેલા એમ કીધું. જ્ઞાનની પર્યાયને એકલી સિદ્ધ કહેવી પેલા જ્ઞાનની પર્યાયને. પછી કહે છે કે જ્ઞાનની પર્યાય જે છે ને વિચાર પર્યાય એમાં આત્મા જ જાણવામાં આવે છે. તો કે એ જ્ઞાનની પર્યાયને જ્ઞાનની પર્યાયથી જોવો તમે તો એ જ્ઞાનની પર્યાયમાં શું છે? તો કે એમાં આત્મા જ જાણવામાં આવે છે. તો કે એમાં આત્મા જ કેવી રીતે જાણવામાં આવે છે? તો કે એ જ્ઞાન છે ને એ આત્માનું જ્ઞાન છે, આત્મામાંથી આવતું જ્ઞાન છે, આત્માનું જ ખરેખર જ્ઞાન છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાનમાં આત્મા જ જાણવામાં આવે છે, પેલામાં પેલી ઈ સિદ્ધ કરે છે. હવે એ વિચાર જે ચાલે છે એ જ્ઞાનમાં વિચાર ચાલે છે, એ જ્યાં સુધી વિકલ્પ સાથે ભળેલો હોય ત્યારે એ વિચારને પણ વિકલ્પ કહેવામાં આવે. જ્યાં સુધી રાગ મિશ્રિત જ્ઞાન ચાલતું હોય, વિકલ્પ મિશ્રિત જ્ઞાન ચાલતું હોય, વિકલ્પ આશ્રિત જ્ઞાન ચાલતું હોય, કોઈ નૈપક્ષ વાળું જ્ઞાન ચાલતું હોય, આ નહીં આવો છું, આ નહીં આવો છું, આ નહીં આવો નથી, આ નહીં આવો છું, એવી નૈના સંગમાં રાગાદી વિકલ્પરૂપ પરિણમન જ્ઞાનમાં ચાલતું હોય તો એને રાગ મિશ્રિત જ્ઞાન કહેવામાં આવે, એને વિકલ્પાત્મક જ્ઞાન કહેવામાં આવે. વિકલ્પ હોય ચારિત્રની પર્યાયમાં રાગાદી ભાવરૂપ, અને એ ચારિત્રની પર્યાયમાં રાગાદી ભાવરૂપ વિકલ્પ હોય એની સન્મુખ થઈને જ્ઞાન વર્તતું હોય તો એ જ્ઞાનમાં પણ વિકલ્પની ઉત્પત્તિ થાય તો એ જ્ઞાનાત્મક વિકલ્પ કહેવાય. એવો વિકલ્પ ચાલે ત્યાં સુધી જ્ઞાન એને જુદું દેખાય નહીં, જાણવું એને ખ્યાલમાં ન આવે. અહીંયા વિષય એમ સિદ્ધ કરે છે કે વિકલ્પને રાગ છે એ સમયે જ્ઞાન છે, એ તને જુદું હજી નથી પડ્યું, કારણ કે રાગ મિશ્રિત જ્ઞાનમાં તું રોકાયેલો છો એટલે તને જ્ઞાન રાગવાળું દેખાય છે, ભળેલું દેખાય છે. હે, જેમ આવે ને કે આપણે ઘણીવાર જો કે અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે, જેમ માટી હોય ને, માટી તો માટી પડી હોય, માટી કોઈ પણ જગ્યાએ ખૂબ, હવે એમાં ગમે તેટલો વરસાદ આવે ને, વરસાદ પડે ને તો એ માટી એમાં પેલો વરસાદ આવે ને તો એ પાણીને પી જાય બધી, માટી પાણીને પી જાય એકદમ. તો હવે એ માટી માટી પાણીને પી ગઈ તો એ માટી છે ત્યારે પાણી છે કે નથી? ખરેખર માટી છે ત્યારે પણ પાણી તો છે, પાણી તને દેખાતું નથી એટલે પાણી ત્યાંથી ચાલ્યું નથી ગયું, તને માટીની મલિનતા જ દેખાય છે એટલે તારી દ્રષ્ટિમાંથી પાણી ગાયબ થઈ ગયું છે, પણ પાણી છે ખરું ત્યાં. એમ એવી રીતે આ તને વિકલ્પ જ દેખાય છે, તને રાગ દેખાય છે, તને વિકલ્પ દેખાય છે, કારણ કે તારું જ્ઞાન એની સાથે ભળી ગયું હોય એવું તને લાગે છે. એ સમયે પણ જ્ઞાનમાં જાણવાની શક્તિમાં જાણવું તો ચાલુ છે, એ જાણવું તો એવું ને એવું રહી ગયું છે, કારણ કે એ જાણવું છે ને એ આત્માનું જ્ઞાન છે, એ રાગનું જ્ઞાન નથી, એ વિકલ્પનું જ્ઞાન નથી, એટલે વિકલ્પ સાથે ખરેખર એકતા થતી નથી એની. પણ એને એની દ્રષ્ટિમાં જ્ઞાનને રાગ જુદા નથી પડ્યા એટલે એને જ્ઞાન જાણે રાગ સાથે એકમેક થઈ ગયું હોય, વિકલ્પ સાથે એકમેક થઈ ગયું હોય એવું લાગે છે. અહીંયા એમ કહે છે કે એ જ્ઞાનની પર્યાયમાં તો આત્મા જ જાણવામાં આવે છે, એ જ્ઞાનમાં આત્મા જ જાણવામાં આવે છે. જીવને એમ થાય છે કે વિકલ્પ થતા મારું જ્ઞાન વિકલ્પ સાથે એકમેક થઈ ગયું છે, એ જ્ઞાનને જુદું રાખી નથી શકતો, જ્ઞાનને જુદું જોઈ નથી શકતો, વિચાર દશાને જુદી પાડી નથી શકતો, એટલે એને એમ થાય છે કે રાગ છે ને એ રાગની સાથે મિશ્રિત થઈ ગયું જ્ઞાન, રાગ સાથે એકમેક થઈ ગયું જ્ઞાન, રાગવાળું જ્ઞાન થઈ ગયું એમ એને લાગે છે. અને અહીંયા એમ કહે છે કે જ્ઞાનની પર્યાય જે છે, જ્ઞાનની પર્યાય રાગ નહીં, વિકલ્પ નહીં, જ્ઞાનની પર્યાય જે છે ને વિચાર પર્યાય, એમાં આત્મા જ જાણવામાં આવે છે. પાછું કહે છે કે અજ્ઞાનીને પણ અનાદિથી, અજ્ઞાનીને પણ, તો કે ભાઈ તમે એને અજ્ઞાની શું કામ કયો છો, આત્મા જ જો એને જાણવામાં આવતો હોય તો પછી અજ્ઞાનીને પણ અનાદિથી જ્ઞાનની પર્યાયમાં આત્મા જ જાણવામાં આવતો હોય તો એને અજ્ઞાની કેવી રીતે કહી શકાય? જો એને જ્ઞાનની પર્યાયમાં આત્મા જ જાણવામાં આવતો હોય તો તમે આમાં એમ લખો છો કે અજ્ઞાનીને પણ અનાદિથી જ્ઞાનની પર્યાયમાં આત્મા જ જાણવામાં આવે છે, તો કે પણ અજ્ઞાની એને કેવો કેવી રીતે જ્ઞાનની પર્યાયમાં જ આત્મા જાણવામાં આવે છે? તો એનો એનો ખુલાસો કરે છે, પણ એ તરફ નજર નહીં, બસ કામ તો આટલું જ એને કરવાનું છે. જ્ઞાનમાં કોઈ બીજી વસ્તુ જાણવામાં આવતી જ નથી, જ્ઞાનમાં આત્મા જ જાણવામાં આવે છે. શું કામ આત્મા જાણવામાં આવે છે, બીજી વસ્તુ નથી જાણવામાં આવતી? કારણ કે બીજી વસ્તુ સાથે જ્ઞાન કદી તન્મય થતું નથી, અને આત્માનું તન્મયપણું જ્ઞાન કદી છોડતું નથી, માટે જ્ઞાનમાં આત્મા જ જાણવામાં આવે છે. રાગ પણ ખરેખર એને જાણવામાં આવતો નથી, રાગ સંબંધીનું જ્ઞાન જ જાણવામાં આવે છે. એને રાગ પણ ખરેખર જાણવામાં આવતો નથી, વિકલ્પ પણ જાણવામાં આવતો નથી, વિકલ્પ સંબંધીનું જ્ઞાન, રાગ સંબંધીનું જ્ઞાન, એવા જ્ઞાનમાં આત્મા જાણવામાં આવી રહ્યો છે. તો કે તો પછી એને ખબર કેવી રીતે પડે કે આ વિકલ્પ ચાલે છે અને વિકલ્પ છોડવાનો છે. અહીંયા તો એમ કહે છે કે વિકલ્પ છોડો, વિકલ્પથી અતિક્રાંત થાઓ, વિકલ્પથી વ્યાવૃત થઈ જાઓ. તો કે એ જ્ઞાન છે ને, એ જ્ઞાનનો જ સ્વપર પ્રકાશક સ્વભાવ છે. જાણવામાં તો જ્ઞાન જ આવે છે. કોઈ પણ જીવને ભેદરૂપે જ્ઞાન જાણવામાં આવે છે, અભેદ રૂપે જ્ઞાયક જાણવામાં આવે છે. કોઈ પણ જીવને જ્ઞાની અજ્ઞાનીના ભેદ જ નથી એમાં. સર્વ જીવને માત્ર આત્મા જ જણાય છે, અને એના ભેદ રૂપે જોવો તો એને જ્ઞાન જ જણાય છે. એના સિવાય બીજું કાંઈ જણાઈ શકે એવી સ્થિતિ જ નથી. તો કે એને ખબર કેવી રીતે પડે કે આ વિકલ્પ ચાલે છે? તો કે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશક સ્વભાવ હોવાને કારણે પર સંબંધીનું જ્ઞાન પણ જ્ઞાનની પર્યાયમાં થયા કરે છે. એ પર સંબંધીનું જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં થાય છે. એ પર છે માટે બિલકુલ જ્ઞાનની પર્યાયમાં પર સંબંધીનું જ્ઞાન નથી થતું. જેવું જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન થાય એવું બહારમાં પર હોય છે. ઈચ્છે એની અપેક્ષા રાખીને અહીંયા જ્ઞાન બિલકુલ થતું નથી. એવું કોઈ જીવને જ્ઞાન થયું નથી, થતું નથી, થવાનું પણ નથી. જ્ઞાનમાં જ્ઞાન થયા કરે છે, યા તો જ્ઞાનમાં આત્માનું જ્ઞાન થાય છે, યા તો જ્ઞાનમાં જ્ઞાનનું જ્ઞાન થાય છે. અભેદ રૂપે જોવો તો આત્માનું જ્ઞાન, ભેદ રૂપે જોવો તો જ્ઞાનનું જ્ઞાન. આટલી જ એની સ્થિતિ છે. આ સ્થિતિનો જ્યાં સુધી સ્વીકાર નથી આવતો ત્યાં સુધી વિકલ્પોની હારમાળા ચાલ્યા કરે છે. જ્યારે આવો સ્વીકાર એને આવવાની શરૂઆત થાય છે વિકલ્પાત્મક દશામાં પણ, કે ભાઈ મારા જ્ઞાનમાં તો મારો આત્મા જ જણાય છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ બાળગોપાળ સૌને જણાય છે, અને હું મારા જ્ઞાનને જ્યારે આત્મા અભેદરૂપથી જણાય છે એવું જાણી શકતો ન હોઉં તો મારા જ્ઞાનમાં ભેદરૂપી જ્ઞાન જણાય છે એમાં શું છે, એવા જ્ઞાનને જાણતા સ્વનું પણ જ્ઞાન, વિકલ્પનું પણ જ્ઞાન, એ એક જ્ઞાનની પર્યાયમાં અખંડપણે રહેલું છે. એમાં એને ખ્યાલ આવે છે કે અત્યારે આવો વિકલ્પ ચાલે છે, આવા વિકલ્પની એકત્વ બુદ્ધિ થાય છે. આવું જ્યારે જ્ઞાનમાં એ સંશોધન કરવા માંડે છે ને, ત્યારે એને એ વિકલ્પ કેવો છે ને, અને વિકલ્પ કેમ થઈ જાય છે, વિકલ્પની એકત્વ બુદ્ધિ પણ કેમ થઈ જાય છે, એ જ્ઞાનમાં પકડાવવા માંડે છે. વિકલ્પની એકત્વ બુદ્ધિ એ શ્રદ્ધા છે. વિકલ્પ છે એ ચારિત્ર ગુણની વિપરીત પર્યાય રાગ છે. અને જ્ઞાન છે એ જાણવાનું કામ માત્ર કરે છે, કે જે જ્ઞાન આત્મા સાથે અનન્યપણે રહેલું છે, એ જુદું નથી પડતું ક્યારેય, એ ક્યારેય આત્માને છોડતું નથી. એમ કે છે આમાં બાળ ગોપાળ સૌને જ્ઞાનમાં આત્મા જ જાણવામાં આવે છે. તો કે કોને? તો કે અજ્ઞાનીને પણ. તો કે અજ્ઞાનીને પણ જાણવામાં આવે છે. તો કેમ અજ્ઞાની છે એ? તો કે એની નજર નથી ત્યાં. કમાલ નજરની. નજર ક્યાં છે? તો કે વિકલ્પ ઉપર. નજર ક્યાં છે? તો કે વિકલ્પ સાથે એકત્વ ઉપર. જ્ઞાનમાં શું થાય છે? તો કે જ્ઞાનમાં જાણવું થાય છે. જાણવું થાય છે કેવું થાય છે? તો કે આત્માનું જ ખરેખર તો જ્ઞાનમાં જાણવું થાય છે. પણ એ જ્ઞાનની સ્વભાવમાં, જ્ઞાનના સ્વભાવમાં સ્વપર પ્રકાશકતા હોવાને કારણે, સ્વપરનું પ્રતિભાસન વર્તતું હોવાને કારણે, પર પણ પ્રતિભાસે છે, ઝલકે છે, અને સ્વ પણ ઝલકે છે, એવું એક જ્ઞાનનો ઉત્પાદ થાય છે. અને એ જ્ઞાનમાં એવા જ્ઞાનનો વિશ્વાસ ન હોવાને કારણે એમાં જ્યાં સ્વપર પ્રતિભાસન થાય છે ત્યાં જ અનાદિથી ભેદાશ્રિત ને પરાશ્રિત બુદ્ધિ હોવાને કારણે એમાં પરનું પ્રતિભાસન થતા પર મારું એવી એને શ્રદ્ધામાં એકત્વ બુદ્ધિ થયા કરે છે. એનું નામ સંસારનું પરિણમન છે. સર્વ જીવને જ્ઞાનમાં જ્ઞાન જ જાણવામાં આવતું હોવા છતાં એ જ્ઞાનમાં જે વિષયોનું જ્ઞાન પર વિષયોનું થયા કરે છે એની એકત્વ બુદ્ધિ એને ચાલતી હોવાને કારણે જ્ઞાનનો વિશ્વાસ ન કરતા એ વિકલ્પ સાથે એકત્વ કરી લે છે. એટલે અનાદિથી સંસારનું પરિભ્રમણ ચાલે છે અને આવો વિકલ્પ એ છોડતો નથી. એ વિકલ્પ છોડી અને નિર્વિકલ્પ તત્વ હું છું કે જે જ્ઞાનમાં મને આત્મા જાણવામાં આવી રહ્યો છે એવો આત્મા હું છું, એવું એને ભાવ ભાષણ વિકલ્પાત્મક દશામાં પણ નથી આવતું. જો વિકલ્પાત્મક દશામાં પણ એને ખ્યાલ આવી જાય કે નિર્વિકલ્પ વસ્તુ માત્ર હું છું, કારણ કે મારું જ્ઞાન મારી વસ્તુને જ પ્રદર્શિત કરે છે, પ્રકાશિત કરે છે, એને જ જાણી રહ્યું છે, એવો જો એને ખ્યાલ આવી જાય તો એને ખરેખર એકત્વ બુદ્ધિ ત્યાં થવાને બદલે એકત્વ એનું આત્મા સાથે થઈ જાય છે. આ ભેદ જ્ઞાનની કળા આમાં 17 ગાથામાં બતાવે છે. અને આ વિકલ્પ કેમ તૂટે એના માટે ગુરુદેવે સાક્ષાત સમયસાર કેવી રીતે થાય, એ સાક્ષાત સમયસાર આવી રીતે થાય છે કે અજ્ઞાનીને પણ અનાદિથી જ્ઞાનની પર્યાયમાં આત્મા જ જાણવામાં આવે છે, પણ એને એ તરફ એની નજર નથી, નજર રાગને પર્યાય ઉપર નજર પડી હોવાથી પર્યાયમાં જણાનારો આત્મા જણાય જ એવો સ્વભાવ ભગવાન કહે છે. તારી જ્ઞાનની પર્યાયમાં પર્યાયનો સુપર પ્રકાશક સ્વભાવ હોવાથી તારી પર્યાય સ્વને જાણે છે, અંદર દ્રવ્યને જાણે છે, પણ તારી નજર ત્યાં નથી. સમજાણું કાંઈ 17 ગાથા રાજકોટમાં લખી છે ને એની આ શરૂ કરવાની છે, એમ કરીને 17-18 ગાથાનો ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રી આવી રીતે કરે છે. જો આ અહીંયા ચર્ચા ચાલે છે વિકલ્પ તોડવાની, ચર્ચા ચાલે છે બધનો વિકલ્પ ચાલે છે, અબધનો વિકલ્પ ચાલે છે, બધ બધ બેયનો વિકલ્પ ચાલે છે, એમાં ગુરુદેવે આ જ્ઞાનની પર્યાયનું સ્વપર પ્રકાશક પણ ઉતાર્યું, જ્ઞાનનો સ્વભાવ ઉતાર્યો. એ જ્ઞાનનો સ્વભાવ ઉતારી અને એ જ્ઞાનના સ્વભાવમાં જ્ઞાયક છે એવો ખ્યાલ આવે તો વિકલ્પ તોડવો નથી પડતો, વિકલ્પ ઉત્પન્ન નથી થતો. વિકલ્પ તોડવો નથી પડતો કોઈને, કારણ કે વિકલ્પને કોઈ તોડી નથી શકતું. ઉત્પન્ન થયા પછી ઉત્પન્ન થયેલો વિકલ્પ છે એને કોઈ તોડી નથી શકતું, પણ વિકલ્પની જ ઉત્પત્તિ કેમ ન થાય તો કે આવા જ્ઞાનના સ્વભાવમાં જ્ઞાયક ભાવ અવસ્થિત છે એવો ખ્યાલમાં આવે તો વિકલ્પની ઉત્પત્તિ જ થતી નથી. એને એમ કહેવાય કે આ જીવે વિકલ્પ તોડી, નય પક્ષ તોડી, પક્ષથી છૂટી અને પક્ષાતિક્રાંત થઈ અને આત્માની અનુભૂતિ કરી લીધી એમ કહેવામાં આવે ત્યારે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વરૂપ આત્મામાં આરૂઢ થતો સાક્ષાત સમયસાર થઈ જાય છે. સાક્ષાત સમયસાર એટલે પ્રત્યક્ષ અનુભૂતિ. સમયસાર તો હતો, અપરિણામીને પણ સમયસાર કીધો અને પરિણામો આત્મારૂપે એને પણ સમયસાર કીધો, એને સાક્ષાત સમયસાર કીધો. એવી આ વાત વિકલ્પ તોડવામાં આખી 17-18 ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીએ આમાં આ ઉતારી છે કે એની પર્યાય અને રાગ ઉપર નજર છે એટલે જ એને આત્મા જ્ઞાનમાં જણાતો હોવા છતાં એને વિશ્વાસ નથી આવતો, એને ખ્યાલ નથી આવતો. જો દરેક 5 છે જે આપણી પાસે, દરેક પર્યાયો હોય છે ને, હે, એ દરેક પર્યાયો જ્યારે પ્રગટ થતી હોય ને એમાં વિકલ્પો જે ચાલતા હોય છે ને, વિકલ્પ ચાલ્યા કરે, હે, તો વિકલ્પ જે ચાલે છે એ તો એના ક્રમમાં આવે છે, એને કોઈ દૂર નથી કરી શકતું. વિકલ્પને કોઈ દૂર કરવાનો પ્રયત્ન કરે તો એ તો એના ક્રમમાં છે, એને કોઈ તોડી ન શકે, પણ વિકલ્પથી પોતે દૂર થઈ શકે, વિકલ્પથી પોતાની વૃત્તિને ઉઠાવી શકે, વિકલ્પને દૂર ન કરી શકે, અને વિકલ્પને જોવાથી વિકલ્પ દૂર ન થાય. વિકલ્પને કોઈ દૂર ન કરી શકે અને વિકલ્પને જોયા કરે તો વિકલ્પ ન તૂટે. જેમાં વિકલ્પ નથી એવી નિર્વિકલ્પ વસ્તુ છે એ તરફ વિકલ્પથી જુદો પડે, વિકલ્પને જોવાનું બંધ કરે, વિકલ્પ ચાલતો હોય ત્યાં નજર ન કરે, અને જ્યાં વિકલ્પ નથી એવી નિર્વિકલ્પ વસ્તુ ઉપર નજર કરે તો વિકલ્પ હોવા છતાં, વિકલ્પ સંબંધીનું જ્ઞાન વર્તતું હોવા છતાં વિકલ્પથી વ્યાવૃત થઈને નિર્વિકલ્પ સ્વભાવમાં એ ગરકાવ થઈ શકે. પણ જીવ શું કરે છે, વિકલ્પને દૂર કરવાનો પ્રયત્ન કરે છે કે આ વિકલ્પ મારે ઉત્પન્ન જ ન થવો જોઈએ. અહીંયા એમ લખે છે કે વિકલ્પથી અતિક્રાંત ભાઈશો, હે, તો વિકલ્પ કેવી રીતે તૂટે, તો કે પણ તું વિકલ્પને જોવાનું બંધ કરી દે, વિકલ્પને દૂર કરવાનું બંધ કરવાનું તારું કામ નથી. જો તું વિકલ્પને દૂર કરવા જાયશ તો વિકલ્પ બેવડાશે, વિકલ્પ વધશે. તું વિકલ્પને દૂર કરવાનો પુરુષાર્થ કરમાં, તું વિકલ્પની નજર બંધ કર, વિકલ્પને જોવાનું બંધ કર અને નિર્વિકલ્પ તત્વને જોવાનું તું ચાલુ કર. વિકલ્પને જોવાનું બંધ કર, વિકલ્પને જ્યાં છે ત્યાં રાખ, તો કે પણ વિકલ્પનું જ્ઞાન તો કરવું ને, કે વિકલ્પને વિકલ્પને છોડવા કેવી રીતે વિકલ્પના જ્ઞાન વગર? તો કે પહેલા તો વિકલ્પનું જ્ઞાન જ થતું નથી, કાં તો જ્ઞાનનું જ્ઞાન થાય છે કાં તો આત્માનું જ્ઞાન થાય છે. એમ પહેલામાં પહેલા તું ત્યાં આવી જા, વિકલ્પના જ્ઞાનને આગળ કરમાં, વિકલ્પને તો આગળ કરમાં પણ વિકલ્પના જ્ઞાનને તું છે ને ઉર્ધ્વ કરમાં. આત્માનું જ્ઞાન અને જ્ઞાન આત્માને જાણે છે એ તરફ તું ચાલ્યો જા. આ પરિપાટીને છે ને તું યાદ કરમાં, નજર છોડી દે ત્યાંથી, ત્યારે તને એમ થશે કે વિકલ્પ હોવા છતાં સવિકલ્પ અવસ્થામાં તને વિકલ્પની હાજરીમાં તને નિર્વિકલ્પ તત્વ ભાસવા મળશે. કોઈ એવું ભાવ ભાષણ તને ચાલુ થઈ જશે, વિકલ્પ હોવા છતાં તને નિર્વિકલ્પ તત્વ આવું છે એવો ખ્યાલ આવવા મળશે. એ ખ્યાલ આવશે, એ આછો પાતળો ખ્યાલ ચાલુ થઈ જશે, ધીમે 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 આગળ વધશે. જો એની પ્રવૃત્તિ તું વધારતો જાયશ, જ્ઞાનમાં સંશોધન વૃત્તિ તું વધારતો જાયશ, તો તને એ પરિપાટી આગળ ચાલવા મળશે. એવી રીતે અહીંયા વિકલ્પ તોડાવવા માટેની જે પ્રવૃત્તિ છે, એ વિકલ્પને કોઈએ તોડવાનો પ્રયત્ન નથી કરવાનો, વિકલ્પને કોઈ દૂર કરી નથી શકતું, વિકલ્પથી પોતે દૂર થઈ શકે છે. એ પોતે દૂર થાય વિકલ્પથી અને પોતે નિર્વિકલ્પ તત્વમાં જાય તો ત્યારે ત્યાં વિકલ્પની હાજરી જ નથી હોતી. એનું નામ એમ કહેવાય કે આ જીવે વિકલ્પને દૂર કર્યો અને નિર્વિકલ્પ સ્વરૂપમાં એને પોતાનું પ્રયાણ કરી દીધું, એમ કહેવામાં આવે. એવી રીતે જીવ સાક્ષાત સમયસાર થઈ જાય છે. સમયસાર હતો અને પ્રત્યક્ષ અનુભવ થયો તો સાક્ષાત સમયસાર થઈ ગયો. 142મી ગાથામાં આ કહેવા માંગે છે કે બધા પ્રકારના વિકલ્પો તોડી, સમસ્ત પ્રકારના વિકલ્પ તોડી અને પક્ષાતિક્રાંત કેવી રીતે થાય? આજે પેલી ત્રણ લીટીમાં આવ્યું ને કે જીવમાં કર્મ બચશે એવો જે વિકલ્પ, જીવમાં કર્મ બચશે એવો જે વિકલ્પ, તે બંને નહીં પક્ષે જે તે નહીં પક્ષને અતિક્રમે છે, ઓળંગી જાય છે, છોડે છે, તે જ સકળ વિકલ્પને અતિક્રમો થવો, પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાન ધન સ્વભાવરૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે. સાક્ષાત સમયસાર આવી રીતે થવાય છે. એમાં ભેદ જ્ઞાનની કળા છે. ભેદ વિજ્ઞાન જ સીધા સીધા એ કિલકેચનમસ્ય ભાવ તો બધા બધા એ કિલકેચનમ. અત્યાર સુધી જેટલા સિદ્ધ પરમાત્મા થયા બધા ભેદ વિજ્ઞાનથી થયા છે, અને જેટલા સંસારમાં પરિભ્રમણ કરે છે એ ભેદ વિજ્ઞાનના અભાવથી કરે છે. ભેદ વિજ્ઞાન કોની વચ્ચે? તો કે જ્ઞાનને રાગની વચ્ચે, અને જ્ઞાનમાં આત્મા જણાય છે અને જ્ઞાનમાં રાગ જણાતો જ નથી, જ્ઞાનમાં વિકલ્પ જણાતો જ નથી. વિકલ્પ જણાય છે એવું પર પ્રકાશન જ્ઞાનમાં હોવા છતાં એને ગૌણ કરીને જ્ઞાનમાં આત્મા જણાય છે એમ જ્યારે જીવ લેશે ત્યારે એ સાક્ષાત સમયસાર થઈ જશે, એવું આચાર્ય ભગવાનને પૂજ્ય ગુરુદેવજી કહેવા માંગે છે. સર્વભવી જીવો આવી રીતે પોતાના સ્વરૂપનું અનુસ્નાન કરી અને સાક્ષાત સમયસાર બને એવી મંગલ ભાવના.